આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. ઉભરતી જતી ટેકનોલોજીમાં સહયોગને વધુ સુદૃઢ કરવા માટે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની અમેરિકાના રાજ્ય સચિવ સાથે ચર્ચા. આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતાનો સંદેશ પહોંચાડવા ગયેલા પ્રતિનિધિમંડળે પનામા અને દક્ષિણ આફ્રિકાના અગ્રણીઓ સાથે વાતચીત કરી. ગુજરાત સહિતના રાજ્યોની પેટાચૂંટણીમાં કોવિડગ્રસ્ત મતદારોને પોસ્ટલ વોટિંગની ચૂંટણી પંચે મંજૂરી આપી. અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 26 પીડિતોની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 મેના રોજ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. 29 મેના રોજ પ્રધાનમંત્રી સિક્કિમ @50 જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે સભામાં સંબોધન કરશે. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને અલીપુર દુઆર અને કૂચબિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વધુમાં પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લેશે અને પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 30 મેના રોજ તેઓ બિહારના કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સમારોહમાં પણ સંબોધન કરશે. ત્યારબાદ શ્રી મોદી ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કાનપુર નગર ખાતે લગભગ 20,900 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ત્યાં પણ તેઓ જાહેર સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા એક્સ ઉપર એક વિડીયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે વિદેશી સરકારનો કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેના વીર સાવરકરજીના સમર્પણને ડગાવી શક્યો નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા ચળવળમાં વીર સાવરકરની અદમ્ય હિંમત અને સંઘર્ષની ગાથાને ક્યારેય ભૂલી શકાશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.
સાવરકરજી કા વ્યક્તિત્વ વિશેષતાઓ સે ભરા શસ્ત્ર ઓર શાસ્ત્ર દોનો કે ઉપાસક સંવેદનશીલ કવિ હોને કે સાથ સાથ વે સાહસિક ક્રાંતિકારી ભી થે. यह वीर सावरकर ये थे जिन्होंने निर्भीक होकर लिखा कि 1857 में जो कुछ भी हुआ वो कोई विद्रोह नहीं था बल्कि आजादी की पहली लड़ाई.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન આજે ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે અમેરિકાના રાજ્ય સચિવ જેફરી કેસલર સાથે મુલાકાત કરી હતી. બંનેએ ટેકનોલોજી અને વેપાર સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારત યુએસ વ્યૂહાત્મક વેપાર સંવાદના આયોજન અંગે ચર્ચા કરી હતી. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે. ગઈકાલે પનામામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન શ્રી થરૂરે કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી, પરંતુ તેમને લાગ્યું કે આતંકવાદી કૃત્ય સજા વગર ન રહેવું જોઈએ. તેમણે પનામાને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મદદ કરવા અને ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા દબાણ કરવા અપીલ કરી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં એનસીપી એસસીપી સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સરહદ પાર આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિની હિમાયત કરી. પ્રતિનિધિમંડળે શેર કર્યું કે ભારત દ્વારા પ્રતિક્રિયામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર અંગેની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રતિનિધિમંડળ આજે દક્ષિણ આફ્રિકાની સંસદમાં અને દક્ષિણ આફ્રિકા સરકારના મંત્રીઓ સાથે બેઠકો માટે કેપટાઉનની મુલાકાત લેશે. પંજાબ, ગુજરાત, કેરળ અને પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કોવિડ-19ના શંકાસ્પદ અથવા અસરગ્રસ્ત વ્યક્તિઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકશે. ચૂંટણી પંચે આ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્તોએ આ માટે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરાવવું પડશે અને સંબંધિત રિટર્નિંગ ઓફિસર દ્વારા તેમની વિનંતીની ચકાસણી કરવી પડશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ઇન્ટર સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન એક્ટ 2023 હેઠળ નિયમો સૂચિત કર્યા છે, જે સશસ્ત્ર દળોમાં વધુ સંકલન અને કમાન્ડ કાર્યક્ષમતાને સક્ષમ બનાવશે. ઇન્ટર સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન કમાન્ડ કંટ્રોલ અને ડિસિપ્લિન એક્ટ 2023 હેઠળ ઘડવામાં આવેલા નિયમો ગેઝેટ નોટિફિકેશન દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ પગલાંનો હેતુ ઇન્ટર સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન ISOSના અસરકારક કમાન્ડ કંટ્રોલ અને કાર્યક્ષમ કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી સશસ્ત્ર દળો વચ્ચે સંકલન મજબૂત બને છે. આ કાયદો ISOના કમાન્ડ ઇન ચીફ અને ઓફિસર ઇન કમાન્ડને તેમના હેઠળ સેવા આપતા સેવા કર્મચારીઓ ઉપર કમાન્ડ અને નિયંત્રણનો ઉપયોગ કરવાની સત્તા આપે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના 26 પીડિતોની યાદમાં એક સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. ગઈકાલે પહેલગામ ખાતે યોજાયેલી જમ્મુ કાશ્મીર કેબિનેટની બેઠક બાદ જાહેર બાંધકામ વિભાગને સ્મારક ઉપર કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે સ્મારકને સન્માનજનક બનાવવા માટે સૂચનો મંગાવવામાં આવશે. આ સાથે જ દેશભરના ટૂર્સ અને ટ્રાવેલ ઓપરેટરોના ફેરને સંબોધતા મુખ્યમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પુનર્જીવિત કરવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો અને સુરક્ષા પડકારોને સ્વીકારતા કડક પગલાં લેવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. સ્પેસએક્સનું મેગા રોકેટ સ્ટારશીપ ત્રીજા ટેસ્ટમાં પણ નિષ્ફળ ગયું છે. કંપનીના સ્થાપક ઇલોન મસ્કે આ માટે ઇંધણ લીક થવાને જવાબદાર ઠેરવ્યું હતું. કંપનીની અગાઉની બે ટેસ્ટ ફ્લાઇટ્સ પણ નિષ્ફળ થઈ હતી. આજના ટેસ્ટમાં સ્ટારશીપની 9મી ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી હતી, જોકે અવકાશયાનનો પેલોડ બે ડોર ખોલવામાં નિષ્ફળ ગયો હતો. ઉડાન ભર્યાના લગભગ 30 મિનિટ પછી સ્પેસએક્સે તેમાં ઇંધણની ટાંકી લીક થવાની પુષ્ટિ કરી હતી. જોકે સ્પેસએક્સે જણાવ્યું હતું કે કંપની ડેટાની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને આગામી ફ્લાઇટના પરીક્ષણ માટે કામ કરશે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા બે ભારતીય શાંતિરક્ષકોને આંતરરાષ્ટ્રીય શાંતિરક્ષક દિવસ ઉપર મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. બ્રિગેડિયર જનરલ અમિત ઝા અને હવાલદાર સંજય સિંહને આવતીકાલે આંતરરાષ્ટ્રીય યુએન પીસકીપર્સ દિવસ નિમિત્તે ડેગ હેમર્સ્ક જોર્ડ મેડલથી મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કર્મચારીઓનો ચોથો સૌથી મોટો ફાળો આપનાર દેશ છે. હાલમાં મધ્ય આફ્રિકન રિપબ્લિકના અબેઈમાં યુએન શાંતિ કામગીરીમાં ભારતના 5,300થી વધુ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સને વિદ્યાર્થી અરજદારો માટે નવા વિઝાના ઇન્ટરવ્યૂ બંધ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની કડક તપાસ કરવાનું વિચારી રહ્યું છે. અમેરિકી રાજકીય ડિજિટલ અખબાર કંપની દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. આ નિર્દેશ અમેરિકાની શાળાઓ અને કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે હાલની સ્ક્રીનિંગ પ્રક્રિયાને અસર કરશે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. શ્રી ટ્રમ્પના આદેશ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીએ આ નિર્ણયને ગેરકાયદેસર અને અન્યાયી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય હજારો વિદ્યાર્થીઓ અને વિદ્વાનોના ભવિષ્યને જોખમમાં મૂકશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ CBDT એક નિવેદનમાં જણાવ્યું હતું કે ITR ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારા કરવા અને લોકોને જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતાઓ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. ઉભરતી જતી ટેકનોલોજીમાં સહયોગને વધુ સુદૃઢ કરવા માટે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની અમેરિકાના રાજ્ય સચિવ સાથે ચર્ચા. આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતાનો સંદેશ પહોંચાડવા ગયેલા પ્રતિનિધિમંડળે પનામા અને દક્ષિણ આફ્રિકાના અગ્રણીઓ સાથે વાતચીત કરી. ગુજરાત સહિતના રાજ્યોની પેટાચૂંટણીમાં કોવિડગ્રસ્ત મતદારોને પોસ્ટલ વોટિંગની ચૂંટણી પંચે મંજૂરી આપી અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 26 પીડિતોની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની જાહેરાત. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.